राम राम कही जे जमुहाही तिनही न पाप पुंज समुहा। बस बगा सुखाय राम राम बोले मात्र बगा सुखाय छींक खाय तरत आपणे इष्टदेवनी નું સ્મરણ કરીએ છીએ। તો આ તુલસીજીની મૂકેલી સરસ મજાની ધર્મની ક્રિયા છે। બગાસું ખાઓ, છીંક ખાઓ, આળસ ખાઓ, તરત જ ભગવાન યાદ આવે, હે રામ કરી। તો આમ જીવનની સહજ ક્રિયાઓની અંદર જેમ રામ નામ પાવન કરે છે, એમ જેને અસ્પૃશ્ય ગણો છો એને પણ જો તમે પાવન કરવા ઈચ્છતા હો અને અસ્પૃશ્યને અડ્યા પછી પણ જો પાવન થવા ઈચ્છતા હો તો રામ નામનું સ્મરણ કરજો। આખો મહિમા સમરસતાનો ગાયો છે। કોઈને અછૂતો કે કોઈને અસ્પૃશ્ય ન માનશો, ભગવાનનું નામ લેનારો દરેક પવિત્ર છે, પુણ્યશાળી છે, અને પાપી હોય તો પણ, અપવિત્ર હોય તો પણ એ ભગવાનના નામથી પવિત્ર થઈ જાય છે, એના બધા જ પાપ પડી જાય છે। જો આટલી બધી દ્રઢતા પૂર્વક તુલસીજી, એક વૈષ્ણવ સાધુ છે, બાકી તુલસીજીની પરંપરા પ્રમાણે એ સાધુમાં આજે પણ સ્વયં પાકી હોય, બીજાનું અડેલું ખાય નહીં, પણ તુલસીજી ક્યાં બધાને મૂકીને આવ્યા કે ચાલો આ રીતે ભગવાનની સાથે, જે ભગવાને ગોહરાજને આટલો છાતી સરખો ચાપ્યો, વશિષ્ઠ જેવા ઋષિએ ચાપ્યો, ભરતજીએ, પછી એને એની નાતને અછૂતી રહેવા કેમ દેવાય। બસ આજ વસ્તુ પર ભાર મૂકીને યહ તો રામ લાયુ રલિન્ના કુલ સમેત જગ પાવન, એના કુળ સહિત સમસ્ત જગતને પવિત્ર કરી દીધું। એટલે કુળને પવિત્ર કર્યા પછી કહ્યું કે જગતની અંદર હવે અપવિત્રતા કે અસ્પૃશ્યતા જેવું રહ્યું જ નથી, આખા જગતને પાવન કરી દીધું। એટલે ગુહરાજને ભગવાને સ્પર્શ કર્યો એટલે હવે ગુહરાજને ના વંશજને જે એના કુળને જે સ્પર્શ કરે અડે ને એનું આખું જગત પાવન થઈ જાય। ગુહરાજને તો પાવન કર્યો પણ ગુહરાજના કુળને પાવન કર્યું, અને એટલે સુધી કહી દીધું કે ગુહાના કુટુંબીના કે એની નાતના ને કોઈને અડકો ને તોય પણ આખું જગત પાવન થઈ જાય। આપણે ક્યાં જેને ઉભા રહેવાનું, જેને અસ્પૃશ્ય માનીએ આવે તો નથી એ વસ્તુ। કરમનાસ જલ સુર સરી પરઈ, કર્મનાશ વૈતરણી, વૈતરણી તરવી પડશે। વૈતરણીને તો અપવિત્ર અને દુઃખી માની છે ને, એને કર્મનાશ આ કહ્યું છે। વૈતરણી નદીનું જળ જેને નરક કહ્યું છે, એનું જળ જો ગંગાજીમાં પડે તો ગંગાજી પાવ તો એ પીવા લાયક થઈ જાય। વૈતરણીનું જળ, કર્મનાશા નદીનું જળ ગંગાજીમાં ભેગું થઈ જાય તો કહો એને કોઈ માથે ધર્યા વગર રહેશે, માથે ચડાવશે ને ગંગા જળ સમજીને, કેટલે ઊંડે ઉધી લઈ ગયા છે। ભલે કર્મનાશા નદી, વૈતરણી નદી અપવિત્ર છે, પાપની નદી છે, પાપ ભોગવવાની નદી છે, પણ કે છે એનું જળ જો ગંગાજીમાં પડે તો ગંગાજીને માથે કોણ ન ચડાવે એમ। અપવિત્રમ પવિત્રો વા, અપવિત્રને પણ પવિત્ર કરનારું ભગવાનનું નામ છે। એટલે જેમ ગંગાજળનું આચમન કરીએ, ગંગાજળથી સ્નાન કરીએ, ગંગાજળને માથે ચડાવીએ, એનામાં કશોય ભેદ ન રાખીએ, પછીથી ગોરાજને રાજ્યાભિષેક વખતે પોતાની રાજતિલકની સભામાં હાજર રાખ્યો છે, અસ્પૃશ્યતા નિવારણની પ્રવૃત્તિ તો આદેશ તો ભગવાને આપી દીધો છે. ભલે મહાત્માજી આવીને એને ભેગ આપ્યો, પણ એ રામનું જ કામ હતું. આમ ઉલટા નામ જપત જગજાના, ભલે આપણે કહેલા ઉલટું તો ચલાતું છે, ઉલટું કરાતું છે, ઉલટું ખવાતું છે, બધું અવળું કઈ ના થાય, સવળું કરવાનું હોય. જુઓ વાલ્મીકી જેવા પણ મરા 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 કરતા ઉલટા નામ જપત જગજાન, આખા જગતને ખબર હતી અને ખબર છે કે વાલીઓ અવળે રસ્તે ચાલનારો હતો. ઉલટા નામ, ભગવાનના રામ નામથી ઉલટો જ ચાલતો એ લૂંટારો, એ વાલીઓ. વનવાસી કોને? પણ રામ નામ જપતા વનવાસી પણ ઋષિ બની ગયા બધા. ઉલટા નામ જપત જગજાના, મરા 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 મરા. તાત્પર્ય એનું કહેવાનો અર્થ તુલસીદાસીનો એ છે કે પાપાચરણ કર્યા કરે, દુરાચરણ કર્યા કરે એવો પાપી ભગવાનને બતાવેલા માર્ગથી અવળો ચાલે એનું નામ મરા મરા કરનારો કહેવાય. પણ એ મરા મરા કરતા ભય બ્રહ્મ સમાના વાલ્મીકી, વાલ્મીકી પણ ઋષિ કહેવાઈ ગયો, લૂંટારો મટી ગયો. એ જેણે રામાયણની રચના કરી આદ્ય રામાયણની, અને એટલે સુધી એમ કે છે કે હજુ પ્રભુનો પ્રાગટ્ય પણ નહોતું થયું તે પહેલા વાલ્મીકીજીએ માન આખા રામાયણની રચના કરી દીધેલી હતી. ત્યાંથી એ જ્ઞાન આપ્યું છે. કોણ પણ લૂંટારામાંથી કન્વર્ટ થઈને ઋષિ બન્યો અને બ્રહ્મ સમાના ભય એને આત્મપદ, બ્રહ્મપદ, પૂરણપદ પ્રાપ્ત થયું. અને પૂરણપદ ક્યારે પ્રાપ્ત થાય? હરિગુરુ સંત કૃપા થકી પૂરણ પદ પ્રી થાય. પૂર્ણપદ એ બ્રહ્મપદ ગુરુ મહારાજની કૃપા હોય, અનુગ્રહ હોય તો જ. એક વાલ્મીકીજીના ગુરુ કોણ? નારદ. નારદજીએ મંત્ર આપ્યો અને આખરે મરા મરા કરતા કરતા આત્મની, આત્મ બ્રહ્મની પ્રાપ્તિ થઈ છે. આમ કોઈ પણ આવી પરિસ્થિતિને માણસ જો સમજે ને તો એમાંથી પણ એને બ્રહ્મ તત્વની પ્રાપ્તિ થાય, એ પવિત્ર થાય. એ દુર્ગુણ અને દુરાચાર વાળો પણ સદગુણી બની જાય કહેવાનો ભાવ અર્થ આ છે. તુલસીજીએ આ મોકો બરાબર પકડીને એટલી બધી દ્રઢતા કરી છે અને જુદા 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 દ્રષ્ટાંત દાખલાઓ આપી આપીને કે આ છોડો, આ જે અસ્પૃશ્યતા છે, આ જે જ્ઞાતિ પ્રથા છે, એ અધોગતિનું મૂળ છે. અસ્પૃશ્યતા એ અધોગતિનું મૂળ છે. માલસરમાં ડોંગરી મહારાજે હરિજનોને જમવા બોલાવેલા, આપણે ત્યાં હાજર હતા, બધાને જાતે પીરસ્યું. પીરસીને કહ્યું હવે જમો. જયારે જમવાની શરૂઆત કરીને ત્યારે પંગતની બહાર નીકળીને એમણે સૌને દંડવત પ્રણામ કર્યા. શું ગણશો તમે? કહેતા ને જે બીજાને અછૂતો ગણે છે તે જ અપવિત્ર છે, તે જ અસ્પૃશ્ય છે, એમ મોડે કહેતા કથાઓ. તો આ બધી પરંપરાઓ જે મહાપુરુષોએ સર્જી છે એ આ રાષ્ટ્રનું, આ ધર્મનું, આ સમાજનું સમરસતાનું સ્વરૂપ સ્થિર કરવા માટે, જુદા પાડવા, ભેદ પાડવા માટે નહીં. સંપ્રદાયો બધાને વહેંચી નાખે છે, જુદા પાડે છે. તો એ સંપ્રદાયોની આ શક્તિએ આ દેશને તોડવાનો જ માત્ર પ્રયત્ન કર્યો છે, યાદ રાખજો. આ તું જુદો ના, હું જુદો ના, મારો જુદો ના, તારો જુદો ના. પણ મહાપુરુષોએ ખૂબ કાળજી લઈને અને ગ્રંથોની અંદર પણ આપણા ધર્મ ગ્રંથોમાં પણ આ સમરસતાનું ચિત્ર એમણે બહુ સ્પષ્ટ કરી બતાવ્યું છે. જો એને આપણે અત્યારે વિસરતા જઈએ છીએ, ભૂલતા જઈએ છીએ, એને કારણે દેશની અંદર હિન્દુત્વની સંગઠનની કંઈક શક્તિની જાગૃતિ થઈ રહી છે.